నమోహరిహంతాణం నమో సేతాణం నమో ఆయిరియాణం నమో ఉవజాయాణం నమో లోయే సర్వసాహూణం మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమో గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం.
જો આપણે જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તર માળામાં મોક્ષ માર્ગ અધિકારની ચર્ચા ચાલે છે અને એમાં પણ આપણે ગુણસ્થાનની વાતો કરી રહ્યા છે. અત્યાર સુધી આપણે છઠ્ઠા સાતમા ગુણસ્થાન સુધી પહોંચ્યા હતા. આજે આપણે સાતમાના જે બે ભેદ છે, સ્વસ્થાન અને સાથી છે, એની ચર્ચા કરશું. ટાઈમ મળશે તો આગળ શ્રેણીની ચર્ચા કરશું. જો વાત ક્યાંથી ઉપાડી હતી, ગુણસ્થાન કોને કહેવાય, ગુણસ્થાન કોને કહે છે, જીભના મોહ અને યોગના પરિણામોની તારતમ્યતાને ગુણસ્થાન કહે છે. એમાં પહેલાથી ચોથા ગુણસ્થાનમાં કયા પરિણામમાં તાર બદલાવ આવ્યો, શ્રદ્ધા પર, જીવના શ્રદ્ધા એટલે માન્યતાનો બદલાવ આવ્યો. પછી આગળ જતા પાંચમાથી લઈને જેમ જેમ ગુણસ્થાન વધતું જાય છે એમ ચારિત્રમાં વધારે ને વધારે વિશુદ્ધિ થતી જાય છે. જો શ્રદ્ધામાં બદલાવનો શું મતલબ છે, આપણે લાસ્ટ ટાઈમ પણ એ વાત કરી છે ને, શ્રદ્ધામાં બદલાવનો મતલબ શું છે કે પહેલા જે જીવ પોતાને શરીરાદી માનતો હતો એ હવે એની શ્રદ્ધા ટોટલી પલટી ગઈ અને હવે પોતાને જીવ માને છે. આજે અંદર માન્યતામાં અંદરથી ફેરફાર આવ્યો. હવે ચારિત્રમાં પલટાવનો શું મતલબ છે, એની સ્થિરતા વધતી જાય છે. બહુ સરસ. જે અંદરમાં પહેલા પોતાને હવે જીવ માની લીધો છે, હવે જ્યારે જ્યારે જીવ પોતામાં સ્થિર થવાની અનુભવ કરવાની કોશિશ કરે છે તો એ વધારે ને વધારે ઇઝીલી અંદર સ્થિર થઈ શકે છે. એક પહેલી વાત, જલ્દી ઇઝીલી સ્થિર થઈ શકે. બીજું, વધારે ટાઈમ સુધી અંદર સ્થિર રહી શકે છે. અને ત્રીજું, એને લાંબો કાળ કે ઇઝીલી થઈ શકે છે, વધારે ટાઈમ સુધી રહી શકે છે. અને બીજું, એને સ્થિરતાનું ઊંડાણ વધતું જાય છે. એને અંદર જે અંદરથી આનંદ આવે છે એની ઇન્ટેન્સિટી વધતી જાય. તો જેમ જેમ આગળના ગુણસ્થાનમાં જાય એમ એમ એમની વિશુદ્ધિ, વિશુદ્ધિ એટલે કે અંદરમાં આત્માની સ્થિરતા વધતી જાય. બરાબર. એક વિશુદ્ધિ કહેતા ત્રણ વસ્તુ સમજી લેવાની, જે હમણાં આપણે ત્રણની વાત કરી છે. હવે જો આપણે લાસ્ટ ક્લાસમાં છઠ્ઠું ગુણસ્થાન પ્રમત્ત વિરત અને સાતમું અપ્રમત્ત વિરત એની ચર્ચા કરી હતી. બરાબર. આપણે એમાં જઈને નીકળ્યા, એકવાર ગુણસ્થાનોને નામ બોલી લઈએ એટલે બધાને યાદ થઈ જાય ફરીથી. જો પહેલું ગુણસ્થાન કહ્યું છે નિત્ય, પછી બીજું સાસાદન અને મિશ્ર, ચોથું અપ્રમત્ત વિરત પ્રમત્ત વિરત, ચોથું ને પાંચમું અવિરત સમ્યક છે, દેશ વિરત સમ્યક છે. હમણાં આ ટોપિક ચાલવાનું છે ને એટલે એ જ માઇન્ડમાં છે. અચ્છા, પછી છઠ્ઠું સાતમું પ્રમત વિરત અપ્રમત વિરત, પછી આઠમું નવમું અપૂર્વકરણ અને વૃત્તિ. જો આ શ્રેણીના ગુણસ્થાન છે એમાં ત્રણ કરણ હોય છે, અધકરણ, અપૂર્વકરણ અને વૃત્તિકરણ. તો બે ના નામ આપ્યા છે, અપૂર્વકરણ અને વૃત્તિકરણ. અને આજે સાતમામાં આપણે હમણાં જોઈશું એમાં અધકરણ આવી જશે. પછી આગળ સૂક્ષ્મ સાંપ્રાય દસમું ગુણસ્થાન. બરાબર. પછી અગિયારમું ને બારમું ઉપશાંતમો શીર્ણમો, અને પછી સહયોગી કેવી અયોગી કેવી છે. બરાબર. આટલા ગુણસ્થાનોનું નામ થયા. હવે જો જીવ પાંચમા સોરી છઠ્ઠા ગુણસ્થાનમાં અને સાતમા ગુણસ્થાનમાં ઝૂલી રહ્યો, આપણે ત્યાં સુધી વાત લાસ્ટ ટાઈમ છોડી હતી. બરાબર. એટલે જીવે પહેલા તો સમ્યક દર્શન પ્રાપ્ત કર્યું, સૌથી પહેલા તો સમ્યક દર્શન પ્રાપ્ત કરશે. સમ્યક દર્શન સૌથી પહેલા કયું પ્રાપ્ત કરશે, સૌથી પહેલા ઔક્ષમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે. એકવાર ઔક્ષમિક સમ્યક્ત્વ એમને પ્રાપ્ત થયું, એના પછી જેમ આગળમાં સ્થિરતા વધતી જાય છે તો આગળના ગુણસ્થાનમાં જીવ જાય છે. આગળના ગુણસ્થાનમાં જઈને સપોઝ ચોથાથી કાં તો પાંચમામાં ગયા કાં પછી સીધા સાતમામાં ગયા, છઠ્ઠા ગુણસ્થાનમાં આવતા નથી, ચતુ ગુણ સ્થાને પડવાનો ગુણ સ્થાન છે. હવે એમાંથી પાછો પોતાનો પુરુષાર્થ ઉપાડશે તો છઠ્ઠા થી પાછા સાતમામાં જશે, સાતમા માંથી પછી આગળના ગુણસ્થાનોમાં જશે. જો હવે મારી પાસે અહીંયા એક ડોક્ટર પ્રવીણજી શાસ્ત્રી કરીને છે, એમનું એક પ્રેઝન્ટેશન છે, આપણે પહેલા પણ વાત કરી હતી, બહુ સરસ છે. એમાંથી એક ડાયગ્રામ હું બનાવું છું એટલે આપણને ગુણસ્થાનોનો ક્રમ આમાં સમજાય છે. જો આપણે સૌથી પહેલા જોયું હતું કે જીવ પહેલા ગુણસ્થાનમાંથી ચીજો ચોથામાં ગયો, બરાબર, પહેલાથી ચીજો ચોથામાં, જયારે જીવને સમ્યક દર્શન થયું સૌથી પહેલી વાર ઓપ્શન એક સમ્યક તો પહેલાથી ચોથામાં ગયા, ચોથામાંથી પછી ત્રીજામાં અને બીજામાં આવે છે. એટલે અહીંયાથી આમ ગયા પછી ત્યાંથી કાતો અહીંયા કાતો અહીંયા એવી રીતના આવે છે, બરાબર. હવે સેકન્ડ માંથી તો પહેલામાં જ આવે છે અને થર્ડ માંથી કાં તો પહેલામાં આવશે કાં તો પાછા ચોથામાં, બરાબર. હજુ જો ક્લિયર થઈ ગયું, જો આપણે બહુ સૂક્ષ્મતાથી ગમન આગમનમાં નથી જતા, એ તો આ ગુણસ્થાન વિવેચનાદી પુસ્તકોમાં આપ્યું છે એમાંથી તમે જોજો ચાલે, આ તો સામાન્ય અપેક્ષાએ સમજવા માટે આપણે થોડું જોઈએ. અને જો ત્રીસ પાંચમામાં ગયો અને સાતમાં ગયો, બરાબર, તો સમજો કાં તો પહેલાથી ત્રીસ તો પાંચમામાં જાય કાં ચોથાથી પાંચમામાં જાય, બરાબર. આપણે પડવાના ગુણસ્થાનોની હમણાં વાત નથી કરતા. હવે પાંચમા માંથી કાં તો સાતમામાં જાય કાં ચોથામાંથી સાતમામાં જાય કાં પહેલામાંથી સાતમામાં જાય, બરાબર. આપણે વાત તો અહીંયા કરવી છે. હવે જો આ સાતમું ગુણસ્થાન છે એના બે ભેદ છે, આપણે કહીએ સેવન ડેશ વન સેવન ડેશ ટુ એમ સમજી લઈએ, પણ એ તો બંધ જ થાય, બરાબર. આને શું કહેવાય છે? અને કહેવાય સ્વસ્થાન, સ્વસ્થાન અભ્રમત. અને ઉપર વાળાને શું કહેવાય? સ્વાધિશય અભ્રમત. જો સ્વસ્થાન નો શું મતલબ છે? પોતાના જ સ્થાનમાં સ્થિત છે. કેમ કે આ સાતમા ગુણસ્થાનની કેવી કેરેક્ટરિસ્ટિક છે? અહીંયા એક વાર જે જીવ આવે એ ત્યાં થોડા વખત સ્થિત રહે સ્વસ્થાનમાં, પછી પાછો ડેફિનેટલી છઠ્ઠામાં જ આવે બીજે ક્યાંય આવે. અહીંયા જે સાતમામાં આવે પહેલા સાતમાના પહેલા ભાગમાં જેને સ્વસ્થાન અપ્રમત્ત કહેવાય છે ત્યાંથી જીવ પાછો છઠ્ઠામાં જ આવે. અને સાતિશય અપ્રમત, સાતિશય શબ્દનો શું મતલબ? સાતિશય એનો શું મતલબ? અતિશય સહિત. એટલે કે આ સાતમો ગુણસ્થાનમાં હવે વધારે પુરુષાર્થથી જે જીવ આગળ વધ્યો તો એ હવે અહીંયાથી ઉપર જ જશે. હવે ત્યાંથી પાછો છઠ્ઠામાં હમણાં નહીં આવે, પાછળ આવશે, કદાચ આવશે કદાચ ન બી આવે, પણ અહીંયાથી હવે ઉપર જ જશે, બરાબર. આટલું જોયું. જો આપણે એક્ઝામ્પલથી એવું સમજીએ, પેલું ઘણા લોકો પેલું સ્વિમિંગ જેવું કંઈક કરવા માટે સપોઝ ડાઇવિંગ કરવા માટે પહેલી વાર જાય, અથવા તો સમજો સ્કાય ડાઇવિંગ કે કંઈ કરતા હોય જે ફર્સ્ટ ટાઈમ જાય તો થોડા ગભરાય. હવે ગભરાય તો શું થાય? પહેલાં તો કેવું આમ એમનો એટિટ્યુડ હોય છે, આમ જાય ના ના પાછા પાછા થોડા કાગળ જાય પછી ના પાછા પાછા. આ કેવું છે કે આ ચટ્ટા સાતમામાં જોઈએ ને નિરાય કેવા જેવું કે થોડા આગળ ગયા સાતમામાં, પણ એટલે જેટલા પુરુષાર્થથી આગળ વધ્યા એ પુરુષાર્થ સ્પીક આઉટ થઈ ગયો અને જેમ પછી પુરુષાર્થ પાછળ ઓછો થયો. હવે ઓછો થયો એટલે પાછળ ચડતા ચાલ. પુરુષાર્થ ઓછો ઓછો થયો એટલે કે જીવની વિશુદ્ધિ વધી અને પછી વિશુદ્ધિ પાછી ઘટી ગઈ, બરાબર. પછી હવે દેશામાં આરામ કર્યું પછી શું થયું કે ના હવે તો હવે એકવાર જંગલા દે એટલે આમ કરીને જે વધારે ઉત્સાહથી આગળ આવે એને સાતી તરીકે ચાલે. હવે જે વધારે ઉત્સાહથી જેને પોતાનો પુરુષાર્થ વધાર્યો છે એ હવે વધારે વિશુદ્ધિમાં જ જશે, હવે પાછા નીચે નહીં આવે ચાલે. એટલે આ સાતિશયમાં જે જાય છે જીવ આગળના ગુણસ્થાનોમાં ઉપર ચડે છે. હવે જો જે જીવ સાતિશય અપ્રમત્તમાં જાય છે એની પાસે બે ઓપ્શન છે. કયા બે રસ્તા છે? કાં તો ઉક્ષમ શ્રેણી કાં શપક શ્રેણી. તો જો કન્યાજી આ ઉક્ષમ શ્રેણી છે અને આ શપક શ્રેણી, બરાબર, ઉક્ષમ અને આ શપક શ્રેણી. ઉક્ષમ શ્રેણીના ગુણસ્થાનો કયા? આઠ, નવ, દસ, અગિયાર. અગિયાર થી પછી પાછા યુગલ જ મારે છે. એમાં ડાયગ્રામ માં મને જો આમ જાય ઉપર પછી પાછા નીચે આવે, ઇન ધ સેમ ફ્લો. તમે કદાચ ઘણી વાર સાંભળ્યું હશે કે અગિયાર માં ગુણસ્થાનમાં જઈને જીવ પાછળ કદાચ કલાકમાં સ્થાનમાં પડી જાય. તો પડી જાય એટલે કઈ એની સીધો પહેલામાં ના આવે, પડી જાય એટલે પાછા જેવું હમણાં ડ્રો કર્યું ને કે એમના પરિણામ ટીકાઉ થઈ ગયા, વિશુદ્ધિ એકદમ વૈરાગ્ય સુધી પહોંચી ગઈ, પછી પાછા ધીરે 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 પરિણામ પડે છે. તો કદાચ અગિયાર થી દસ, દસ થી નવ, નવ થી આઠ, આઠ થી સાત, સાત થી છ, આ તો ક્રમમાં આવે છે. પછી છ છઠ્ઠામાં પહોંચ્યા પછી કાં તો ત્યાંથી પાછા ઉપર જાય, કાં તો ત્યાંથી પાંચમામાં જાય, ચોથામાં જાય, નહીં કઈ. હવે એની જેવો એમનો પુરુષાર્થ એ પ્રમાણે એમના ભાવ છે, બરાબર. હા, એમાં એક્સેપ્શન છે કે આ ઉક્ષમ શ્રેણીમાં કોઈ પણ જીવ મૃત્યુ પામી શકે છે. ઉક્ષમ શ્રેણીમાં કોઈ પણ જીવ ઉમિયા મૃત્યુ પામી શકે, અને જો મૃત્યુ પામે તો જે પણ ગુણસ્થાનમાં હોય ત્યાંથી સ્ત્રી દસ કોષ મારી જશે. ગુણસ્થાન છે અહીંયા એના પછી તેર, ચૌદ અને પછી ત્રીજું છે.
આ તો આપણે ગુણસ્થાનોનો ક્રમ ખાલી બોર્ડ ઉપર આપણે આવી રીતના વિચાર કરીએ અથવા કર્મોમાં આવી વિશેષ વ્યવસ્થા જોવામાં આવે ઉપર નીચે, બાકી મુનિરાજ શું કરી રહ્યા છે? મુનિરાજ તો પોતાના ધ્યાનમાં છે. ઇમેજિન કરો, જે જીવ પોતાના આત્મામાં એકવાર ફરી ગયો, પહેલા અંતર્મુહૂર્તમાં બહાર આવતા હતા કેમ કે ત્યાં રહી શકતા નહોતા, તો જેવા અંદર થયા છે સાતમા ગુણસ્થાનમાં, કયા સાતમામાં? સ્વસ્થાન પ્રમોશન, અને વળી પુરુષા કરીએ નહીં તો બહાર આવી જાય અને પાછા છઠ્ઠામાં આવી જાય, ક્રમત વિરતમાં આવી જાય. પણ હવે એવો એમણે અંદર પુરુષાર્થ ઉપાડ્યો કે ના, હવે તો અંદર સ્થિર થવું જ છે. તો અંદર સ્થિર થયા તો સાતમાના પહેલા ભાગમાં, પછી બીજા ભાગમાં, એમ કરતા કરતા આગળ વધ્યા. પણ મુનિરાજ તો બુદ્ધિપૂર્વક પોતાના આત્મામાં જ લીન છે. આ તો આજે બધા ફેરફાર છે, એ તો કોઈ કેવડી ભગવાન કે કોઈ બહાર ઉભેલો જીવ કહી શકે કે જો હા હા આમની હવે વિશુદ્ધિ વધે છે વધે છે વધે છે, ખ્યાલ આવે ને? બાકી મુનિરાજ એ વિચાર કરવા બેસે તો વિકલ્પાત્મક ભૂમિકામાં આવી જાય ને, તો છઠ્ઠામાં આવી જાય. એટલે એ મુનિરાજને તો કોઈ વિકલ્પ જ નથી, એ તો પોતાના આત્મામાં એવા લીન છે કે લીનતામાં જેવો પુરુષાર્થ વધતો જાય છે વધતો જાય, વિશુદ્ધિ વધતી જાય છે અને જીવ સીધો પૂર્ણ વિકરાગતામાં પહોંચે છે. જો એની ચર્ચા આપણે થોડી કરશું, એક 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 આપણે પરિભાષા લેશું ત્યારે, થોડુંક આ બુકમાંથી કલા વાંચીએ. જો આપણે લાસ્ટ ટાઈમ 216 સુધી વાંચી લીધું હતું, આપણે એ પરિભાષા ફરીથી વાંચીએ, પછી આપણે આગળ એની બીજી પરિભાષાઓ વાંચીશું. જો અપ્રમત વિરત નામના ગુણસ્થાનનું સ્વરૂપ શું છે? તો જીવના પુરુષાર્થથી સંજલન અને ન કસાયનો મંદ ઉદય થાય છે. ઓલું યાદ છે ને, આપણે જે બધી કર્મની આખી સીડીઓ બનાવી હતી, એની આખા નિષેકો બનાવ્યા હતા, તો એમાં ત્રણ મોનીય કર્મનું શું થયું? હવે વિસંયોજના નહીં, જો હજી સાતમામાં છે, હજી સાતમા ગુણસ્થાનમાં છે, એટલે કાં તો એમને ક્ષાયિક કમ્યત્વ છે તો ત્રણેયનો નાશ થઈ ગયો છે, બરાબર. કાં તો એમને ક્ષાયોક્ષણિક કમ્યત્વ છે તો સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે અને બાકીની પ્રકૃતિઓનો ઉદય નથી, બરાબર. આ બે ઓપ્શન છે એમની પાસે. અને અમુક રેર સિચ્યુએશનમાં એમને ઓપ્શનિક સમ્યક્તો પણ હોઈ શકે, સીધું સાતમામાં આવે પહેલાથી, સીધું સાતમામાં કોઈ દ્રવ્ય રંગી મુનિરાજ હોય અને સીધું સાતમામાં આવે તો એ પણ ઓપ્શન છે. બરાબર, તો મોનિયાની કણ કર્મની એ અવસ્થા છે, દર્શન મોનિયા. સોરી, ચારિત્ર મોનિયાની શું અવસ્થા છે કે જો આનંદાનુદંડી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ત્રણ નો તો એમને ઉદય જ નથી, ત્રણ ને એમને ઉદય જ નથી, સંજ્વલન કષાય નો ઉદય છે. તો કેવો ઉદય છે કે મંદ ઉદય છે, અને ઓલા નવ ન કષાય એનો પણ મંદ ઉદય છે. તો એના મંદ ઉદયમાં ત્યારે પ્રમાદ રહિત સંયમ ભાવ પ્રગટે છે. જો જીવ હવે પોતાના આત્મામાં લીન થાય છે એટલે એને એમ કહેવાય કે પ્રમાદ રહિત થાય. પ્રમાદ એટલે આપણી જેમ સુઈ ગયા હોય એવું ના હોય એમને મુનિરાજ, આ તો ખાલી ટર્મિનોલોજી એવી રીતના લીધી. તો પ્રમાદ રહિત સંયમ ભાવ એમને પ્રગટે છે, તે કારણથી આ ગુણસ્થાન વર્ષી મુનિરાજને અપ્રમત વિરત કહે છે. બરાબર, આટલું તો થયું સાતમા ગુણસ્થાનની પરિભાષા. હવે જો એના ભેદ પ્રભેદમાં આપણે જોઈએ, જો 217 અપ્રમત વિરત ગુણસ્થાનના કેટલા ભેદ છે તો તેના બે ભેદ છે. પહેલું સ્વસ્થાન અપ્રમત વિરત અને બીજું સાચી છે અપ્રમત વિરત. જો તમે આ નોટિસ કરશો તો બે ભેદને વી કુડ હેવ શોન કે 7-1 અને 7-2 બેને એડજસ્ટમેન્ટ પણ બતાવી શક્યા હોત ને. આપણે ખ્યાલ આવે છે કે ભાઈ છઠ્ઠાથી જ આમ બે બાયફર્કેશન કરી નાખવા જોઈ શકતા કે આ સાઈડ સ્વસ્થાન અને આ સાઈડ સાચી છે, પણ એમ ન કર્યું. કેવી રીતના ડ્રો કર્યું છે કે છઠ્ઠાની ઉપર સાતમાનો મોટો પેલું બનાવ્યું ને એમાં બે બે પાર્ટ બનાવ્યા, કેમ કે રિયાલિટીમાં એવું જ છે. જે સાતમાના વિશુદ્ધિના બેન્ડ હોય, સાતમા ગુણસ્થાનની વિશુદ્ધિનો બેન્ડ કેમ સમજો, એમાં ઓછી વિશુદ્ધિ વાળા જે મુનિરાજ છે સ્વસ્થાન અપ્રમત વાળા, અને ત્યાંથી વિશુદ્ધિ વધે આગળ જાય તો સાતિશય અપ્રમતમાં એન્ટર થાય છે. ખ્યાલ આવ્યો કે નહીં? હા, આવી નાની નાની વસ્તુ નોટિસ કરવી જોઈએ તો આપણને એનાથી ઘણો ખ્યાલમાં વિશેષ આવે છે. તો જો સ્વસ્થાનને સાચી છે એની પરિભાષા વાંચીએ 218. સ્વસ્થાન અપ્રમત વિરત કોને કહે છે? તો જો જે જીવ હજારો વખત છઠ્ઠાથી સાતમા ગુણસ્થાનમાં અને સાતમાથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને જાય તેને સ્વસ્થાન અપ્રમત વિરત કહે છે. જો તમારા માટે હોમવર્ક છે, તમે કેલ્ક્યુલેટ કરજો, થોડું કેલ્ક્યુલેટર વાપરવાની પરમિશન છે. ગુરુદેવજી શું કહેતા હતા, છઠ્ઠા ગુણસ્થાનનો કાળ કેટલો કોઈને યાદ છે? પ્રવચનમાં આવ્યું હોય તો એ તો બે અંતર મુહૂર્ત, છઠ્ઠું અંતર મુહૂર્ત, સાતમું અંતર મુહૂર્ત. બરાબર, તો આ તો ખાલી ગુરુદેવ ઇન્ડિકેટિવ તરીકે કહેતા હોય છે પ્રવચનમાં. એવરેજ. હવે તમારી કેલ્ક્યુલેટ કરવાનું કે એક દિવસ મુનિરાજ એક દિવસમાં કેટલી વાર છઠ્ઠામાં જાય, કેટલી વાર સાતમાં જાય. ખ્યાલ આવે છે? કુનકુન આચાર્ય મુનિરાજ હતા ને, કેટલા વર્ષની ઉંમરે દીક્ષા લીધી? 11 વર્ષની ઉંમર. અને કેટલા વર્ષે એમનો કાળ ધર્મ થયો? 95 થી પણ ઉપર, 5 મહિના ને અમુક જે પણ હોય, આપણે 95 લઈએ. બરાબર, મોટા મોટો 95 - 11 84 યર્સ સુધી મુનિ દશામાં હતા. હવે મુનિ દશામાં ભાવલિંગી મુનિરાજ હતા કે તો આપણે સમજીએ કે ચલો વચમાં દેર ઇઝ નો એવરેજ, કોઈ ગુણસ્થાનમાં કઈ નથી, હંમેશા છઠ્ઠા સાતમામાં જ પરિણમન કરે છે. તો આખા ભાવમાં કેટલી વાર છઠ્ઠા સાતમામાં એમને આવી રીતના ઝૂલ્યા હશે? ખ્યાલ આવે છે ને? તમારે કેલ્ક્યુલેશન ઘરે કરવા હોય. જો એક મિનિટમાં 60 સેકન્ડ, બરાબર, એક કલાકમાં કેટલી સેકન્ડ? 3600. બરાબર, 60 × 60 સિમ્પલ, એને હવે તમે 24 થી મલ્ટીપ્લાય કરી દો. બરાબર, એટલે જેટલું આવશે, જો હવે એટલું ખ્યાલ નથી, આપણે અપ્રોક્સિમેટ કરીએ 1 લાખ સેકન્ડ આખા દિવસમાં છે. બરાબર. હવે 1 લાખ માં તમે એને 3 ભાગ માં ડિવાઈડ કરો, કેમ કે ડબલ કાર છઠ્ઠામાં અને હાફ કાર સાતમાં, તો 137 236, તો ઓલમોસ્ટ 33,000 ટાઈમ્સ તો એક જ દિવસ સાતમા માં આવી જાય છે. ખ્યાલ આવે છે કે નહીં? છઠ્ઠું સાતમું જે આ કહે છે, હજારો વાર ભૂલ્યા કરે. જો આપણા શાસ્ત્રની એવી કેરેક્ટરિસ્ટિક છે, તમે કર્ણા નિયમના ક્યાંય પણ શાસ્ત્રો વાંચો અને હજારો શબ્દ વાપરવામાં આવે, એનો મતલબ લાખો કરોડો સમજવાનો. ખ્યાલ આવે છે ને? જેવી રીતના બીજું ઉદાહરણ કે 1 સેકન્ડમાં 1000 આવલી હોય છે. 1 આવલીમાં તો અસંખ્યાત સમય, પણ 1 સેકન્ડમાં આવલી કેટલી? તો 1000 આવલી. 1000નો શું મતલબ? 1000નો મતલબ કે કોડા કોડી આવલીઓ હોય છે. ખ્યાલ આવે છે કે નહીં? આવી રીતના સમજવું. જો તો આ સ્વસ્થાન અપ્રમત કે જે મુનિરાજ કક્ષા સાતમામાં ઝૂલે છે, તો નિરંતર એમની પરિણતિ એવી હોય છે કે અંતર્મુહૂર્તમાં પોતાના આત્મામાં લીન થાય છે, અંતર્મુહૂર્તમાં બહાર આહાર લેતા હોય તો પણ એવી જ પરિસ્થિતિ છે. આપણને બહારથી એવું દેખાય કે આહાર કરે છે, પણ એ ક્યાંક તો પોતાના આત્મામાં લીન થઈને બહાર બી આવી જાય છે, પાછા લીન થાય, પાછા બહાર આવે છે. એમનું એ ઝૂલવું ચાલુ જ છે. કન્ટિન્યુઅસ, કેમ કે છઠ્ઠા સાતમાનો એવો જ નિયમ છે. અંતર્મુહૂર્તથી જો એનો કાળ વધી જાય, તો સાતમાનો જો અંતર્મુહૂર્તથી વધી જાય તો 8માં જવું પડે, અને છઠ્ઠાનો અંતર્મુહૂર્તથી વધી જાય તો નીચે આવવું પડે. એવો જ છઠ્ઠા સાતમાનો નિયમ છે. એટલે જ્યાં સુધી છઠ્ઠા સાતમામાં છે, તો છઠ્ઠાનો મેક્સિમમ કાળ પણ અંતર્મુહૂર્ત, મિનિમમ કાળ પણ અંતર્મુહૂર્ત. સિમિલરલી સાતમાનું મેક્સિમમ એ અંતર્મુહૂર્ત, મિનિમમ એ અંતર્મુહૂર્ત. હવે એમાં જે યથાયોગ્ય વેરિએશન થતું હશે એવું સમજી લેવું. ખ્યાલ આવે ને? તો એનાથી વધારે પોસિબલ જ નથી. અને જો સાતમું ગુણસ્થાન છે ને, એ ઉર્ધ્વવર્તી છે. સાતમું ગુણસ્થાન જે છે એ ઉર્ધ્વવર્તી છે. એટલે ઇટ ઇઝ બેઝિકલી ઇન્ક્રીઝિંગ પરિણામનું ગુણસ્થાન છે, જે પરિણામોની વિશુદ્ધિ વધતી જાય છે. અને છઠ્ઠું ગુણસ્થાન જે છે એ અધોમુખી છે. છઠ્ઠું ગુણસ્થાન કેવું છે? અધોમુખી, પરિણામને પડવા વાળું ગુણસ્થાન છે. એટલે જે એનો કાળ વધતા એ છઠ્ઠા ગુણસ્થાનમાંથી નીચે જ આવે. એમની જે કાળ વધી જાય તો પાછા ઉપર રહે છે, અને સાતમા ગુણસ્થાનનો કાળ વધી જાય તો ઉપર જ જાય. હા, પણ નિરંતર જેવી રીતના જો સાઇનુસોઇડલ વેવ હોય ને, આપણે સાયન્સમાં આવે ને, વેવ કેવા હોય આમાં હોય ને, તો એવી જ રીતે ત્યાં સાતમા ગુણસ્થાનમાં જેવા જીવ પહોંચે છે, ત્યાં વળી એમની પુરુષાર્થની તીવ્રતા ઓછી થાય છે. એટલે એ નીચે આવે છે, અને જેવા નીચે આવે એવી એમની પુરુષાર્થની તીવ્રતા પાછી જોરથી થાય છે અને પાછા ઉપર. આખું જીવન આમ ચાલ્યા કરે છે. હા, શું? અચ્છા, એ તમે કેલ્ક્યુલેટ કર્યું? ઓકે. હા, તો આટલા વખત એ ઉપર નીચે ચાલ્યા જ કરે છે. તો જો આ તો થયું સ્વસ્થાન અપ્રમતની ચર્ચા, બરાબર. હવે જો સાતિશય અપ્રમતમાં આવે, ક્વેશ્ચન 219, સાતિશય અપ્રમત વિરત કોને કહે છે? જે જીવ શ્રેણી ચડવાની સન્મુખ હોય તેને સાતિશય અપ્રમત વિરત કહે છે. હલો ચેક. હલો. અહીંયા આવતા એને કંઈક થાય છે. આમ આવે છે પણ આમ નથી જતો. હા, ચાલ આપણે કન્ટિન્યુ રાખીએ, ભલે એમાં પણ છઠ્ઠું સાતમું ઝૂલે છે. તો જો સાતિશય અપ્રમત વિરત કોને કહે છે? કે જે જીવ શ્રેણી ચડવાને સન્મુખ હોય એને સાતિશય અપ્રમત કહે છે. એઝ ધ નેમ સજેસ્ટ, એ કેવું ગુણસ્થાન છે, સાતિશય છે. અતિશય સહિત જીવ હવે અપ્રમત થયો છે. એટલે જેવી એમની વિશુદ્ધિ સાતમાના પહેલા ભાગમાં હતી એનાથી વધારે વિશુદ્ધિ સહિત જીવ ચડ્યો છે. આ ગુણસ્થાનમાં ચડવું કહેવાય, ચડવું એટલે કે મુનિરાજને વધારે વિશુદ્ધિ પ્રગટ થઈ એમ. આ અંદર ચડવું છે પણ હા પાછા એમ કહેવાય કે ચડ્યા છે, કેમ કે એને ગુણસ્થાનને પેલા સીડી સાથે કમ્પેર કરીએ ને, એટલે એમ કહેવાય કે મુનિરાજ આગળ ચડ્યા છે. એ ભાષા તો એનું કામ કરે ને. તો એવી રીતના જીવ વધારે મુનિરાજ વધારે પુરુષાર્થથી પોતાના અંતરમાં લીન થયા છે તો સાતિશયમાં જાય છે, અને સાતિશય પ્રમત વિરક્તિ નિયમથી શ્રેણી ચડે છે. હવે જો સાતિશય વાળા જીવ કાં તો ઉપશમ શ્રેણી ચડી શકે કાં શપક શ્રેણી ચડી શકે, આપણે એ પણ વાંચીએ છીએ. અહીંયા બહુ સરસ આપ્યું છે ક્વેશ્ચન 220 કે શ્રેણી ચડવાને પાત્ર કોણ છે, શ્રેણી ચડવાને પાત્ર કોણ છે. જો પહેલા તો દર્શન મોનિયાની શું પરિસ્થિતિ હોવી જોઈએ કે ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ અને દ્વિતીયોક્ષમ સમ્યક દ્રષ્ટિ જે શ્રેણી ચડે છે. જો હવે પાછા અહીંયા વિચાર કરો, જે સાતમાના પહેલા ભાગમાં છે એટલે સ્વસ્થાન પ્રમતમાં છે, એને આવો કોઈ નિયમ લાગુ પડતો નથી જે હમણાં આપણે વાંચતું છે. પણ જે સાતમાના બીજા ભાગમાં સાતિશય અપ્રમતમાં આવે છે એને આ નિયમ લાગુ પડે છે અને આના વગર આગળ વધી શકતા નથી. બરાબર, જે સ્વસ્થાન અપ્રમતમાં હતા એ તો શપથ શાહીક્ષમથી પણ હોઈ શકે, શાયોક્ષમિક પણ હોઈ શકે અને ઓપ્ષમિક પણ હોઈ શકે. ઓપ્ષમિક કેવા, પ્રથમ ઓપ્શન પણ હોઈ શકે અને દ્વિતીય ઓપ્શન પણ હોઈ શકે, ચાલો બે હોઈ શકે. હવે જો અહીંયા જે સાતિશયમાં જે કેવા હોવા જોઈએ, કાં તો ક્ષાયિક સંકિતિ હોય છે અને દ્વિતીય ઓપ્શન સંકિતિ જ શ્રેણી ચડે છે. કાં તો ક્ષાયિક હોવા જોઈએ કા દ્વિતીય ઉપશમ વાળા જ હોવા જોઈએ. જો ક્ષાયોક્ષમિક તો ચડી શકતા નથી, પ્રથમ ઉપશમ વાળા બી ચડી શકતા નથી. તથા ક્ષાયોક્ષમિક સમ્યક વાળા શ્રેણી ચડી શકતા નથી, એનું જ એક્સપ્લેનેશન એ પણ વાંચે છે. પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ વાળા જીવ, જે પ્રથમ ઓપ્શન એટલે જેને પહેલા ગુણસ્થાનથી સીધા સાતમા ગુણસ્થાનમાં પહોંચ્યા છે, હવે ઔક્ષમિક સમ્યક્ત્વનો કાળ જ અંદર દોરે છે. એટલે એવું ક્યારેય ન બને, જેવી રીતના આપણે દાદરા ચડીએ તો કેવું પહેલા દાદરાથી ત્રીજા પર પગ મૂકીને સ્કીપ કરીને સીધું પાંચમા પર પહોંચી જઈએ, તો અહીંયા પણ કદાચ મુનિરાજ પહેલાથી સાતમા પર ટચ કરીને સીધું આઠમા પર ગયા જાય, એવું બને કે નહીં? એવું ક્યારેય ન બને. જો આ તો આપણે અહીંયા બહુ શોર્ટમાં આ બધા પ્રોસેસ જોઈએ છે, ખરી રીતે તમે મોટા શાસ્ત્રોમાં વાંચો, લબ્ધિશા શપણાશા આદિ જે શાસ્ત્ર છે, આની વચ્ચેથી ઘણા બધા પ્રોસેસીસ થાય છે અને એ પ્રોસેસ વગર જીવની વિશુદ્ધિ એટલી વધતી નથી કે એટલું આગળ એ પહોંચી શકે, ખ્યાલ આવે ને? એટલે એવી રીતના જઈ શકે નહીં. તો જો પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વ વાળા જીવ પ્રથમ ઓપ્શન સમ્યક્ત્વને છોડીને પ્રથમ ઓપ્શન પછી ક્યાં જાય, એને ક્ષાયોક્ષમિકમાં જ જવું પડે, કાં તો નિત્ય દ્રષ્ટિ જવું પડે, હા અથવા ઓલા સેકન્ડ ને થર્ડ આવે નહીં, બધું પડવાની વાત નથી કરી એમાં. તો પ્રથમ ઓપ્શનથી ક્ષાયોક્ષમિકમાં જ જવું પડે. તો ક્ષાયોક્ષમિક સમ્યક દ્રષ્ટિ થઈને પ્રથમ જ, હવે જો જે પ્રથમ ઓપ્શન હજી કરે છે તો એને ઉપશમ કર્યું છે ને, ઉપશમ કર્યું છે, અનંતાનો બંધીને પણ ઉપશમિત કર્યા હતા, તો પહેલા તો હવે એનો નાશ કરવો પડશે, કેમ કે એના વગર દ્વિતીય ઉપશમે ન થાય અને ક્ષપક ઓલું ક્ષાયિક પણ ન થાય. તો શું કરશે કે પ્રથમ જ અનંતાનો બંધી ક્રોધ માન માયા અને લોભનું વિસંયોજન કરીને, વિસંયોજન એટલે તમને યાદ છે કે નહીં શું હતું આગળ, વિસંયોજન એટલે આખી સત્તામાં જેટલા પણ કર્મ છે બધાને, કાં તો બીજા જે પ્રકૃતિઓ છે પ્રમત વિરત અપ્રમત વિરત ને સંયોજન એમાં કન્વર્ટ કરી, હા સોરી અપ્રત્યાખ્યાન અપ્રત્યાખ્યાન ને સંયોજન એમાં કન્વર્ટ કરી, તો એ વિસંયોજન કરીને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિનો હવે પાછું નેક્સ્ટ પ્રોસેસ કે દર્શન મોહનીયનો ત્રણ પ્રકૃતિનો ઉપશમ કરીને યા તો દ્વિતીય ઉપશમ સમ્યક્ત થઈ જાય અથવા ત્રણેય પ્રકૃતિનો ક્ષય કરીને ક્ષાયિક સમ્યક્ત્વ થઈ જાય ત્યારે જ શ્રેણી ચડવાને પાત્ર છે. જે જયારે જીવને ક્ષાયોક્ષમિક સમ્યક તો હતું ને, ક્ષાયોક્ષમિક સમ્યક તો વખતે હજી પછી સમ્યક પ્રકૃતિનો ઉદય ચાલુ છે. એટલે એક રીતે એ નિત્યાત્મની જાતિનું જ છે, ભલે એનો અનુભવ બહુ જ હીન છે, પણ તો પણ એ જાતિ તો એ જ છે ને. અને આવી જાતિ સાથે જીવને એટલી વિશુદ્ધિ વધી શકતી નથી કે જીવ શ્રેણીમાં જઈ શકે. એટલે સમ્યક પ્રકૃતિને પણ રોકવી પડશે, બરાબર. તેને રોકવાના બે ઇલાજ, કાં તો તમે એને ઉપશમિત કરી નાખો, કાં તો તમે એને ક્ષય કરી નાખો. ક્ષય કરી નાખો તો સમ્યક પ્રકૃતિને કાઢવા પહેલા નિત્યાત્વ અને સમ્યક નિત્યાત્વને કાઢવા પડે, એટલે ટોટલ ક્ષય સમ્યક્ત્વ જ થઈ જાય. અને ઉપશમિત કરવા છે તો ત્રણેયને એક સાથે ઉપશમિત કરવા પડે, એટલે દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ થાય. આટલું સમજાય છે કે નહીં? ખ્યાલમાં આવે છે ને? ફરી શું વાત થઈ કે કોઈ જીવને જો એને આમાં શ્રેણી ચડવી હોય તેના માટે લાયકાત શું? તો લાયકાત તરીકે એને પહેલા દર્શન મોનિયમાં કાં તો ક્ષાય સમ્યક્ત્વ કાં દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વ હોવું જોઈએ. એટલે ખરી રીતે શું થાય, કોઈ જીવ સમજો કે સમજો અત્યંત પુરુષાર્થ કરીને પહેલાથી સીધા સાતમા ગુણસ્થાનમાં પહોંચી જાય, બરાબર. પણ તો પણ એમ કહેવાય કે હવે સાતમા ગુણસ્થાનમાં થોડો વિરામ લે છે, આટલું સ્પીડથી ભાગીને આવ્યા તો હવે થોડો વિરામ લે છે, છઠ્ઠા સાતમામાં અસંખ્યાત વાર ઝૂલે છે, અસંખ્યાત નહીં જે પણ છઠ્ઠા સાતમામાં હજારો વાર ઝૂલે છે, એના પછી અનંતાનુબંધીની વિસંયોજના કરે છે, પાછો વિશ્રામ લે છે, પછી પાછો પુરુષાર્થ ઉપાડીને દ્વિતીયોક્ષમ સમ્યક્ત્વ કરે છે, વળી પાછું દ્વિતીયોક્ષમમાં આવ્યા પછી બી છઠ્ઠા સાતમામાં હજાર વાર ઝૂલે છે, પછી પોતાની વિશુદ્ધિ વધારીને સાતમામાં જઈને સાતિશય અપ્રમત્તમાં જઈને શ્રેણીમાં આગળ વધે. અને આની વચ્ચે પણ હજી ઘણા બધા પ્રોસેસીસ છે કે આપણે થોડા સ્કીપ કરીએ. આટલું ખ્યાલમાં આવ્યું? હવે જો હવે શ્રેણીમાં આગળ વધીએ એની પહેલા આપણે આ બે સ્વસ્થાન અને સાતિશ્રેણીને થોડું વધારે ડિટેલમાં સમજી લઈએ. એના માટે જો મારી પાસે અહીંયા એક પ્રેઝન્ટેશન માંથી જે ડિફરન્શિયેટ બિટવીન છે બિટવીન ધ ટુ, એને હું અહીંયાથી વાંચું છું. બોર્ડ પર લખતો નથી, તમારી પાસે નોટબુક હોય તો તમે લખજો એનો, એટલે તમને ખ્યાલ આવે. આ પ્રેઝન્ટેશન હું પછી અમે મોકલાવી દઈશું, કોઈને જોતું હોય તો ડાયરેક્ટ પણ મોકલી દઈશું. અચ્છા, હા, કયા ઈમેલ પર મોકલાવું? મોકલાવ્યું, પેજ નંબર 63 છે. જો ત્યાં સુધી હું જરાક બીજી બુક ખાલી આપીશ, કાઢી લઉં. જો હવે આપણે આમાં ડિટેલમાં થોડું વધારે જોઈએ છે કે સ્વસ્થાન અને સાતિશયમાં ફરક શું. દેવને સાતમું ગુણસ્થાન જ નામ આપ્યું છે તેને, તો દેવને સાતમું શું કામ નામ આપ્યું? ખરી રીતે તો જો વિશુદ્ધિ વધારે છે તો એને એને આઠમો નંબર આપવો જોઈતો હતો, કે હવે છઠ્ઠા સાતમામાં ઝૂલે છે, હવે વિશુદ્ધિ વધી તો આઠમામાં પહોંચ્યા, એવું એવું નામ આપવું જોઈતું હતું. પણ એવું કેમ ન આવ્યું? કેમ કે જો પરિણામોમાં જે મુનિરાજના પરિણામ છે એમાં વિશુદ્ધિ ભલે વધી છે, પણ એ છઠ્ઠા જેટલી જેટલો મોટો ગેપ છે એટલો મોટો ગેપ આગળ હતી, એટલે જે આઠમામાં જેવી વિશુદ્ધિ થઈ ગઈ એટલો મોટો ગેપ હજી આગળ જ્ઞાન હતી. ચાલે, જે સાતમાના સ્વસ્થાન અને સાતિશયમાં ફરક છે તો એમાં થોડો જ ફરક છે, પણ અમુક બહુ ઇમ્પોર્ટન્ટ એમાં ડિફરન્સીસ છે એને આપણે જોઈ રહ્યા છીએ. જો આમાંથી ડિફરન્શિયેટમાંથી સીધું વાંચીએ એમાં બીજા બધા પોઈન્ટ આવી જશે. જો સ્વસ્થાન અપ્રમત સંયમ, પહેલો પોઈન્ટ, ઇસને મુનિરાજ છઠવે મેં સે આ સકતે હૈ. સ્વસ્થાનમાં ક્યાંથી આવે? કે છઠ્ઠા ગુણસ્થાનથી આવે, બરાબર. અને સાતિશયમાં ક્યાંથી આવે? ઇસવે છઠવે મેં સે ન આકર આઠવે મેં જાતે હૈ. એક મિનિટ. હા, એની પોઈન્ટ શું લખ્યો છે? इससे मुनिराज एक्चुअली आगमन ની વાત છે આના પછી ક્યાં જાય એ થોડુંક લેંગ્વેજ બરાબર નથી હા કે સ્વસ્થાન માંથી ક્યાં જાય તો છઠ્ઠામાં પાછા જાય અને સાતિશયમાં ક્યાં જાય તો સાતમા માંથી આઠમાં જાય બરાબર એ આપણી વાત થઈ ગઈ હા બીજું સેકન્ડ ઇસમેં કરણ નહીં હોતે સ્વસ્થાનમાં કરણ પરિણામ નથી થતા સાતિશયમાં ઇસમેં અધકરણ પરિણામ હોતા હૈ હવે આ અધકરણ પરિણામ શું છે એને જરા સમજીએ આપણે જો જીવ કોઈ પણ લબ્ધિ કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા જતો હોય ત્યારે એની વિશુદ્ધિ વધવા વખતે ત્રણ કરણ પરિણામ થાય છે કરણ એને પણ પરિણામ જ કહેવાય એટલે ત્રણ વિશુદ્ધ પરિણામ થાય છે એના નામ છે અધકરણ અથવા અધપ્રવૃત્તકરણ સેમ થિંગ બીજું અપૂર્વકરણ અને ત્રીજું અનિવૃત્તિકરણ તો જેવી રીતના જીવ પ્રથમોક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે સૌથી પહેલી વાર સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે પણ ત્રણ કરણ પરિણામ થાય છે બરાબર અનંતાનુબંધીની વિસંયોજના કરે ત્યારે પણ ત્રણ કરણ પરિણામ થાય છે પછી આવી રીતના સમજો શ્રેણી ચડતી વખતે પણ ત્રણ કરણ પરિણામ થાય છે આવી રીતના ઘણા સાત આઠ જગ્યાઓ છે જ્યાં જીવની વિશુદ્ધિ વધતી વખતે ત્રણ કરણ પરિણામ થાય છે આ ત્રણ કરણ પરિણામનું એક એમ સમજો ને એક આખો પ્રોસેસ જેવી રીતના છે કે પહેલાથી બીજામાં જાય બીજાથી ત્રીજામાં જાય તો અમુક અમુક વિશેષ 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 વિશુદ્ધિ વધતી જાય છે અને એની સાથે અમુક અમુક ક્રિયાઓ થાય છે જો એને આપણે જો જ્યારે ત્રણ કરણ પરિણામ થાય એમાં પણ ખાસ અધપ્રવૃત્તકરણ થાય તો એ અધપ્રવૃત્તકરણમાં ચાર વિશેષ ક્રિયાઓ થાય છે આજે સેકન્ડ પોઈન્ટમાં જ આપણે છે પણ તમે અલગથી એનો કંઈક પોઈન્ટ બનાવજો જો આમાં આપણી પાસે 10-9 પોઈન્ટ છે ડિફરન્શિયલિટી તો એની જગા છોડી દો અને હવે આ સાઈડનો બીજો પોઈન્ટ લખજો અધપ્રવૃત્તકરણમાં ચાર વિશેષ આવશ્યક કાર્ય થાય છે કયા ચાર આવશ્યક કાર્ય છે નંબર વન સૌથી પહેલું સમય સમય પ્રતિ આત્માની વિશુદ્ધિ અનંત ગુણી વધતી જાય સમય સમય પ્રતિ એટલે દર સમયે આત્માની વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય સમજો કે આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે કે સમજો આપણે કોઈ બિઝનેસ કરીએ તો પહેલા દિવસે આપણને 10 રૂપિયા પ્રોફિટ થયો ઓલું એમબીએની કેસ સ્ટડી હોય ને એમાં પણ આવે કે સમજો હું તમને એવરી ડે 1000 રૂપિયા આપું છું દેટ ઇઝ યોર વન ચોઇસ ઓર સેકન્ડ ચોઇસ ઇઝ કે હું પહેલા દિવસે તમને 1 પૈસો આપીશ બીજા દિવસે હું તમને 2 પૈસા આપીશ ત્રીજા દિવસે હું તમને એનાથી ડબલ એટલે 4 પૈસા આપીશ ચોથા દિવસે એનાથી ડબલ 4 ના 8, 8 ના 16 એમ તમને વધારે ને વધારે હું પૈસા આપતો જઈશ તો વિચ વન વિલ યુ ચૂઝ કેમ કે બોસમાં તો હું તમને એવરી ડે 1000 રૂપિયા આપું છું પણ તો પણ 30000 રૂપિયા છે અને જ્યારે તમે ઓલું કેલ્ક્યુલેટ કરો તો ભલે પહેલા દિવસોમાં ઓછું દેખાય પણ પાછળના દિવસોમાં તમે જુઓ તો પૈસા એક્સપોનેન્શિયલી વધતા જાય એવી જ રીતે આ અધપ્રવૃત્તકરણમાં એટલે આ જે સાતમા ગુણસ્થાનનો બીજો ભાગ છે ને એને એનું જ નામ અધપ્રવૃત્તકરણ છે તો એમાં જેટલા સમયો છે અંતરમુહૂર્ત છે તો અંતરમુહૂર્તમાં જેટલાય સમયો છે એટલા સમયમાં જીવની વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે એટલે પહેલા સમયે સમજો 10 પોઈન્ટની વિશુદ્ધિ હતી તો બીજા સમયે 100 પોઈન્ટ ત્રીજા સમયે 1000 પોઈન્ટ ચોથા સમયે 10000 પોઈન્ટ એટલે પહેલા સમય અનંત હતા તો બીજા સમય એનાથી અનંત ત્રીજા સમય એનાથી અનંત ચોથો સમય એનાથી અનંત એમ કરતા કરતા વિશુદ્ધિ અનંત ગણી વધતી જાય છે આ અધપ્રવૃત્તકરણનો પહેલો આવશ્યક જો સાતમાના જે સ્વસ્થાન પ્રમથમાં હતા ત્યારે વિશુદ્ધિ આવી રીતના વધતી નહોતી છઠ્ઠામાં જેટલી વિશુદ્ધિ હતી એના કરતા સાતમામાં વધી અનંત ગણી વધી બરાબર પણ પછી ત્યાંથી પાછી છઠ્ઠામાં આવે એટલે પડી ગઈ અને આમાં કેવું છે કે છઠ્ઠા થી સાતમા માં ગયા એમાં પણ પહેલા સમય, બીજો સમય, ત્રીજો સમય, ચોથો સમય એમ કરતા અનંત ગણી વધતી જ ગયું છું. બરાબર, એ પહેલો પોઈન્ટ, સમય સમય પ્રતિ અનંત ગણી વિશુદ્ધિ વધતી જાય. સેકન્ડ પોઈન્ટ. બીજો પોઈન્ટ છે સ્થિતિ બંધાવ શરણ હોતા હૈ. હવે આનો શું મતલબ, જો જીવની વિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તો જેટલા હજી એમને સંજલન ને ન કશાયના પરિણામ તો છે ને, એનો તો ઉદય ચાલુ છે ને, ભલે મુનિરાજ છે, ત્રણ કચાય ચોકડીનો અભાવ છે, પણ સામે ઓલા કર્મનો ઉદય પણ છે. હવે ભલે મુનિરાજ આત્મામાં લીન છે, પણ અબુદ્ધિપૂર્વકના એમના એકલા અંશના મોહ રાગ દ્વેષના પરિણામ ચાલુ છે. બરાબર, હવે જેટલા પરિણામ ચાલુ છે એ અનુસાર એમને બંધ થાય છે. થાય છે કે નહીં, કર્મનો, નવા કર્મનો બંધ થાય. પણ હવે જેમ એમની વિશુદ્ધિ દર સમય અનંત ગણી વધતી જાય છે તો સામે પેલા નવા કર્મ જે બંધાય છે એની સ્થિતિ ઘટતી જાય છે દર સમય. એટલે સમજો, પહેલા સમય 1000 વર્ષની સ્થિતિ બંધાય તો બીજા સમય 900 વર્ષ, ત્રીજા સમય 800 વર્ષ, ચોથા સમય 700 વર્ષ, એમ કરતી કરતી ઘટતી જાય. એને સ્થિતિ બંધાપસરણ કહેવાય. સ્થિતિ એટલે તો ટાઈમ, બંધ એટલે જે નવો બંધ થઈ રહ્યો છે એ સમયના પરિણામોના નિમિત્તથી જે નવો બંધ થઈ રહ્યો છે એમાં અપસરણ એટલે ઘટવું. બરાબર, તો પહેલું હતો કે દર સમય અનંતગુણી વિશુદ્ધિ વધતી જાય છે, બીજું કે હવે એમને સ્થિતિ બંધાપસરણ થતું જાય. બરાબર, થર્ડ પોઈન્ટ, પ્રશસ્ત પ્રકૃતિઓનો અનુભાવ સમય સમય અનંતગુણો વધતો જાય. પ્રશસ્ત પ્રકૃતિ એટલે કે જે પણ એની પુણ્ય પ્રકૃતિઓ છે, જે શુભ શુભ પ્રકૃતિઓ છે. જો આની પહેલા જે વાત કરી તો વર્તમાનના પરિણામોથી જ નવો બંધ થાય છે એની વાત કરી. બરાબર, એમાં એનો કાળ ઘટતો જાય છે. હવે આ થર્ડ અને ફોર્થ પોઈન્ટ જે છે એ કોની વાત છે, કે જે જૂના કર્મનો ઉદય આવી રહ્યો છે. કારણ જે જૂના કર્મનો ઉદય આવી રહ્યો છે તો વર્તમાન પરિણામોની વિશુદ્ધિ વધવાના નિમિત્તથી જૂના પરિણામમાં જે પ્રશસ્ત પ્રકૃતિઓ, જે પુણ્ય પ્રકૃતિઓ છે એનો અનુભવ, અનુભવ એટલે ફળ આપવાની શક્તિ દર સમય અનંતગણી વધતી જાય છે. જે આપણે પહેલા વાત કરી છે ને કે જીવના સારા પરિણામ હોય તો સત્તામાં રહેલા પણ કર્મમાં ઉથલપાથલ થઈ જાય છે. અને એમાં જે સપોઝ સારા પરિણામ હોય તો શુભ પ્રકૃતિઓ વધારે ઊંચી જાય છે. ઊંચી એટલે સ્થિતિ પણ વધે અને એની શક્તિ પણ વધે. અહીંયા શક્તિની વાત છે કે એની અનુભવ શક્તિ અનંત ગણી વધતી જાય. બરાબર, આ થર્ડ પોઈન્ટ કે જે ઉદયમાં આવનારા પુણ્ય પ્રકૃતિઓ, પ્રશસ્ત પ્રકૃતિઓ છે એનો અનુભવ અનંત ગણો વધે છે. નેચરલી ફોર્થ પોઈન્ટ શું હશે, કે જે ઉદયમાં આવનારી પાપ પ્રકૃતિઓ છે એનો અનુભવ અનંત ગણો હીન થતો જાય. બરાબર, જો આ ચાર કાર્ય ફરીથી દર સમય પ્રતિ સમય વિશુદ્ધિ અનંત ગુણી વધતી જાય, નવા જે કર્મ બંધાય છે એની સ્થિતિ ઘટતી જાય, સ્થિતિ બંધાપસરણ થાય, જે પ્રશસ્ત પ્રકૃતિઓનો ઉદય અનંત ગણો વધતો જાય છે અને અપ્રશસ્ત પ્રકૃતિઓનો ઉદય ઘટતો જાય છે. હા, જો દર સમયે બંને પ્રકૃતિનો ઉદય ચાલુ જ છે, જેવી રીતના પાપ પ્રકૃતિમાં જ્ઞાનાવરણ દર્શનાવરણ આદિ ઘાતી કર્મ તો પાપ જ છે નિયમથી, અને જે અઘાતી કર્મો છે એમાં પણ પુણ્યરૂપ અને પાપરૂપ બે પ્રકૃતિઓનો ઉદય એક સાથે ચાલુ હોય છે. આપણે તો ઓન એન એવરેજ કહીએ કે ભાઈ આ એવરેજ જરા પુણ્ય વધારે જોરદાર છે એટલે આનું બધું બરાબર ચાલે, એવરેજ પાપ જોરદાર છે એમ. જેવી રીતના આપણે અત્યારના બધું અનુકૂળ છે, બરાબર, તો પુણ્ય છે કે પાપ છે, બધું અનુકૂળ છે એ રીતે પુણ્ય છે. બરાબર, પણ હવે સાથે કંઈક દુઃખે છે, કંઈક તકલીફ છે, ઘરમાં પૈસા વૈસા છે, બધી વ્યવસ્થા છે એ પુણ્ય છે, પણ પગમાં ડંખ વાગ્યો છે એ પાપ છે. એટલે દેવના ઉદય એક સાથે ચાલુ જ રહે છે. જો આ વાત થઈ આપણી કે આપણે જે સાતિશય અપ્રમત્તમાં આ ચાર પ્રોસેસ ચાલુ હોય છે એને અધપ્રવૃત્તકરણ કહેવાય. જો હવે બીજા અમુક 7-8 પોઈન્ટ છે આપણે જલ્દી વાંચી લઈએ, એમાં લગભગ બધું ચર્ચા થઈ ગઈ છે. જો થર્ડ પોઈન્ટ, इसमें तीनों सम्यक होने से कोई भी हो सकता है बराबर जे स्व स्थान अप्रमत्त है એમાં ત્રણ માંથી કોઈ પણ સમ્યક તો હોય શકે છે અને સાતિશયમાં સાતો દ્વિતીય ઓપ્શન કા સાઈઝ બે જ હોય છે દ્વિતીય ઓપ્શન અથવા સાઈઝ સાઈઝ સમ્યક તો હોઈ શકતા છોટું ઇસમે શ્રેણી આરોહણ કા પુરુષાર્થ નહીં કેમ કે એ પરિણામ જે વિશુદ્ધતાથી પડવા તરફનો છે અને આમાં શ્રેણી આરોહણ કા પુરુષાર્થ હે કેમ કે એ ઉપર ચડતા પરિણામ છે બરાબર પાંચમું યા પંચમ કાલ મેં ભી હોતા હૈ જ્યાં છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ઝૂલવાની વાત જે મુનિરાજ આવી બધા છે એ સ્વસ્થાન વાળા મુનિરાજ છે અને પંચમ કાળમાં પણ હોય છે પંચમ કાળના અંત સુધી હશે પણ જે સાતિશય અપ્રમત્તમાં જવા માટેનો જે પુરુષાર્થ છે એવો પુરુષાર્થ કાળ કઈ રોકતું નથી પણ આ જીવમાં આ કાળમાં જીવો જેવા છે તેવો પુરુષાર્થ માંડી શકતા નથી તો જો પંચમ કાળને નહીં હોય શકતા छठू इसमें मरण हो सकता है सातमू इसमें मरण नहीं होता जो आमा अमुक में एवं नियम है अमुक गुणस्थानों में कि आ सातमा नो बीजो भाग आठमा नो अमुक भाग ए बदा में मरण नहीं थे कोई पाछ ऊपर थी सके एवं कई आप डिटेल में नहीं थे पची जो सातमो पण यह एक भव में अनेक बार हो सकता है बराबर आप कैलक्युलेट कर अनेक बार एट लाखों करोड़ों बार थी सके इसकी संख्या सीमित है जो आज सातिशय अप्रमत्त गुणस्थान उपशम श्रेणी नु हो तो एक जीव ने अनादि अनंत काल में फक्त चार वार उपशम श्रेणी थी सके एम एक भव में बे वार थी सके एवं नियम है अरे एक बार सातिशय में जाए एट त्या कहीं झूलवाना नहीं त्या ऊपर जैसे बराबर एट ये सातमू આઠમું નવમું એમ જશે પછી ત્યાંથી પાછા આવશે એ એક ઉપશમ શ્રેણી થઈ એવી રીતના બીજી ત્રીજી ટોટલ ચાર વાર જ કરી શકે એના પછી ચાર ક્ષપક શ્રેણી થાય જ અને ક્ષપક શ્રેણી કેટલી વાર કરી શકે એ તો એક જ વાર કરી શકે એટલે ક્ષપક શ્રેણીનું સાચી કઈ અપ્રમત ગુણસ્થાન તો એક જ વાર આવે બરાબર એટલે એની સંખ્યા સીમિત છે આઠમું इसमें अनंत गुणी विशुद्धि आदि चार आवश्यक नहीं होते हमारे आप चार आवश्यक जो है इसमें वे चार आवश्यक होते हैं जो सातमा आज अध प्रवृत्तकरण आप जो सातमा नो बीजो भाव एम आ चार आवश्यक है एना पी अपूर्वकरण में जसु तो आ चार तो हे एना प्लस बीजा चार आवश्यक एम एड होने पी अनिवृत्तिकरण में जसु तो ये आठे तो रहते અને એના સિવાય બીજા પ્રોસેસિસ એમાં એડ થશે એટલે વિશુદ્ધિ નિરંતર વધતી 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 તે ત્યાં સુધી પહોંચે છે લાસ્ટ પોઈન્ટ ઇસમે અનુકૃષ્ટિ રચના નહીં હૈ ઇસમે અનુકૃષ્ટિ રચના હૈ જો આ અનુકૃષ્ટિ રચના એટલે પર્ટિક્યુલર કર્મની વ્યવસ્થાની રચના છે એ કર્મમાં જે આપણે નિષેક જોયા હતા ને તો એ નિષેકમાં આપણે આમ ફ્લેટ લાઈન બનાવી હતી ને બધી સેમ લેન્થની આમ લાઈન બનાવી હતી ખ્યાલ આવે છે કે હવે જ્યારે આવી રીતના અનંત ગણી વિશુદ્ધિ વધતી જાય તો શું થાય છે કે ઉપરના સમયોના અમુક કર્મ પરમાણુ એ નીચે ઉદયાવલીમાં આવી જાય છે તો જે લાઈન આમ ફ્લેટ હતી એની બદલે આખી આમ થઈ જાય છે એટલે બેઝિકલી દર સમયે અનંત ગુણા કર્મ પરમાણુ ફરતા જાય છે એને અનુકૃષ્ટિ રચના કહેવાય છે તો કેમ કે આજે અનંત ગણી વિશુદ્ધિ એ સાતિશય પ્રમતમાં છે એટલે અનુકૃષ્ટિ રચના પણ સાતિશય પ્રમતમાં સ્વસ્થાનમાં એવી રચના હોતી નથી બરાબર એ વિશેષ તો હજી ઘણું છે આ બે ગુણસ્થાનોમાં તમે હજી ડિટેલમાં વાંચવા જાઓ તો હજી કેવી કેવી વિશુદ્ધિઓ અંદર થાય છે એની ચર્ચા આ ગુણસ્થાન વિવેચન અને બીજા જે મોટા ગ્રંથો છે જે લબ્ધિસાર ચોપનાચાર્યનો ઘણું ડિટેલમાં છે એમાં બી વાંચીએ આપણે અહીંયા રોકીએ છીએ હવે આપણે આગળ શ્રેણીની ગુણસ્થાનોની ચર્ચા કરીશું હે દિનવાણી ભારતી સોની જપો દિન રે જો તેરી શરણાગ્રહે તો પાવે સુખ ચેન જા વાણી કે જ્ઞાન મે તુજે લોકાલો તો વાણી મસ્તક નમો સદા તે તું બોલો દિનવાણી માતનો જય હો